તારીખ 9/1/1990 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 399 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 128
આત્મસાધન રહ્યું હોવાથી ગમે તેવા માથા નિમિત્તમાં પણ જે પ્રકારે સંપરિણતિ આવે તે પ્રકારે પ્રવર્તવું એ જ યોગ્ય છે. મુમુક્ષુજનની યોગ્યતા એવી છે કે જેવા જેવા નિમિત્તોના સંગમાં એ રહે છે એનું ઉપાદાન એવું હોવાથી સામાન્યપણે તે નિમિત્ત અનુસાર પરિણમવા લાગે છે. આ એક સંસારી જીવની અને એમાંથી મુમુક્ષુતામાં આવેલા જીવની પણ આ જ યોગ્યતા છે. ઉત્કૃષ્ટ મુમુક્ષુ અને જ્ઞાનીઓની વાત જુદી છે. સામાન્યપણે મુમુક્ષુ જીવ અને સંસારી જીવને જે પ્રકારના નિમિત્તનો યોગ થાય છે લગભગ તે નિમિત્તને આશરે તેનું પરિણમન એવું વિષમતા ધારણ કરે છે. આ મુમુક્ષુએ પોતાની યોગ્યતાનો ખ્યાલ કરવા જેવો છે અને તેથી એને કેવા દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવમાં રહેવું એનો વિવેક કરવા જેવો છે. મુમુક્ષુ જન સત્સંગમાં હોય તો નિરંતર ઉલ્લાસિત પરિણામમાં રહી આત્મસાધન અલ્પકાળમાં કરી શકે છે. તો શું છે કે સત્સંગમાં આત્મસાધનનો જ વિષય હોવાથી એ જ લાઈન ઉપર એ ચાલ્યો જશે. પછી પરિપક્વ દશા થતાં અથવા સુદૃઢ દશા થતાં ગમે તે પ્રકાર આવશે તો વિચલિત નહીં થાય, નહીંતર એની યોગ્યતા જ એવી છે. એટલા માટે અસત્સંગ અને કુસંગથી મુમુક્ષુને બચવા માટેની શિખામણ જ્ઞાનીઓ આપે છે. મુમુક્ષુઓ પ્રત્યેના પત્રો છે તો મુમુક્ષુને તો સત્સંગ એક અમૃત જ છે. એની ભૂમિકામાં સત્સંગ એક અમૃત છે. એને નક્કી કરવું જોઈએ કે મારે કેવા મુમુક્ષુઓને સંગમાં રહેવું છે. મુમુક્ષુમાં પણ એક વર્ગ નથી, તેથી પોતાથી જે અધિક ગુણવાન હોય એના સંગમાં રહેવાનો મુમુક્ષુએ ભાવ રાખવો જોઈએ. એ વાર્તા યથાર્થ છે એટલે એ બાબત યથાર્થ છે કે સત્સંગમાં રહે તો અવશ્ય આત્મસાધન અલ્પકાળમાં કરે. ઉલ્લાસિત પરિણામ એટલે આત્મહિતમાં ઉલ્લાસિતપણે પ્રવર્તવાના પરિણામ સહિત સત્સંગને સેવવો, પ્રમાદમાં નહીં અને અનુકૂળતાઓના રસમાં નહીં. સત્સંગમાં તો આપણે રહીએ પણ બધી અનુકૂળતા હોય તો રહીએ, પ્રતિકૂળતાઓ હોય તો ન ફાવે. ભલે સત્સંગ હોય પણ અનુકૂળતાઓ તો પહેલા જોઈએ. તો એક આધાર બુદ્ધિ છે, અનુકૂળતામાં સુખ એની જે આધાર બુદ્ધિ છે એમાં સત્સંગ પ્રત્યેના ઉલ્લાસિત પરિણામ નહીં રહે, મૂળમાં જે ફેરફાર થઈ જશે, પાયામાં જ ફેરફાર થઈ જશે. એટલે સત્સંગમાં ઉલ્લાસિત પરિણામનો અર્થ કે આત્મહિતમાં ઉલ્લાસિત પરિણામ, એનું નામ સત્સંગમાં ઉલ્લાસિત પરિણામ છે. નિરંતર ઉલ્લાસિત પરિણામ મારીને નિરંતર પોતાના આત્મહિતમાં અગ્રેસર થવું, ઉલ્લાસિત થવું, ઉત્સાહિત થવું, ઉદ્યમવંત થવું, એવા પરિણામમાં રહેતા આત્મસાધન અલ્પકાળમાં કરી શકે છે. નહીતર તો એમ પણ કહેશે કે ભાઈ અમે તો પછી પછી પચાસ પચાસ વર્ષ છોડીને બેઠા છીએ, આ તો બધા નિવૃત્તિ વાળા છે. અમારે અહીંયા તો જ્યાં આશ્રમો હોય, ધાર્મિક આશ્રમો હોય, ત્યાં તો બધા નિવૃત્તિ વાળા જ માણસો હોય. તો પચીસ પચીસ પચાસ પચાસ વર્ષ સત્સંગમાં આવ્યા ગયા, કાંઈ થતું નથી. પણ કાંઈ થતું નથી એનું કારણ કે તારા પરિણામમાં આત્મહિતનો ઉલ્લાસ જોઈએ, એ ઉલ્લાસ દેખાતો નથી. જ્ઞાનીને એમ કહી દે કા તો જ્ઞાની નિમિત્તાધીન દ્રષ્ટિની વાત કરે છે. સત્સંગ મારીએ તો એને ફાયદો થાય, કુસંગ મારીએ તો એને નુકસાન થાય. નિમિત્ત તો કાંઈ કરતું નથી, નિમિત્ત કાંઈ કરતું નથી, પણ તારા ઉપાદાને વિવેક ન કર્યો એનું શું, અને વિવેક કર્યો એ ઉપાદાનનું છે કે નિમિત્તનું કાર્ય છે. જેને સત્સંગમાં નિવાસ કરવો ઉલ્લાસિત પરિણામે એવો વિવેક કર્યો એ તો ઉપાદાનનું કાર્ય છે. પણ જીવની યોગ્યતા જ્યાં સુધી નિમિત્ત અનુસાર પરિણમવાની હોય અને એથી ભિન્ન રહીને પરિણમી શકે એવી શક્તિ જ્યાં સુધી પોતે કેળવી ન હોય ત્યાં સુધી એને અવશ્ય અવશ્ય વિવેક કરવો જોઈએ. પરણમી રહ્યો છે એટલે પાછા નિમિત્તાધીન પરિણમી રહ્યા હોય એ એમ કે આવી વાત નિમિત્તાધીન છે. પછી પોતે નિમિત્તાધીન થતો હોય, જે જે પ્રસંગો ઉત્પન્ન થતા હોય રાગ દ્વેષના, એમાં પોતે નિમિત્તાધીન પરિણમતો હોય. પણ સત્સંગની વાત આવે તો એ તો નિમિત્તાધીન વાત થઈ, તો જ્યાં જોવું છે ત્યાં જોતો નથી. એવા બધા વિપર્યાસની અંદર પ્રકારો એવા થઈ જાય છે. તેમજ સત્સંગના અભાવમાં એટલે મુમુક્ષુજનની વાત કરી છે. અહીંયા મુનિ સુધી આ તો વાત લીધી છે, કેમ કે ત્યાં સુધી પરિણામમાં વિચલિતતા છે. જ્યાં સુધી પરિણામમાં અસ્થિરતા ભજે છે ત્યાં સુધી એ વાત છે. તેમજ સત્સંગના અભાવમાં સમપરિણતિ રહેવી એ વિકટ છે. પ્રયોગ કરી જવો કહે છે, સત્સંગના અભાવમાં કેવા પરિણામ થાય છે અને સત્સંગના સદભાવમાં કેવા પરિણામ થાય છે, આ તો પ્રયોગ કરી જવા જેવો વિષય છે. મોટા શહેરમાં જાય, રંગરાંગના બધા નિમિત્તો હોય, એવા સંબંધીઓ હોય એની સાથે હરે ફરે અને સત્સંગીઓ સાથે હરે ફરે, ફેર પડવાનો હોય તો ફેર પડવાનો છે. વેપારીને તો તરત ખબર પડે એવું છે. બજારમાં જઈને અહીંયા સ્વાધ્યાયમાં આવે કેટલો ફેર પડે. તેમજ સત્સંગના અભાવમાં સંપરિણતિ રહેવી એ વિકટ છે, અથવા ધર્મના રસવાળા પરિણામ રહેવા તે પણ વિકટ છે. તથાપિ એમ કરવામાં જ આત્મસાધન રહ્યું હોવાથી, એટલે કે પરિણામમાં વિષમપણું ન થાય એમ કરવામાં જ આત્મસાધન રહ્યું હોવાથી, ગમે તેવા માઠા નિમિત્તમાં પણ, કેમ કે એ એક એવો પ્રકાર છે કે જે જીવને પોતાના હાથની બાજી નથી, સંયોગ વિયોગ એ જીવના કર્યા થતા નથી, એનો કરતા હતા જીવ થઈ શકતો નથી. એટલે ગમે તેવા માઠા નિમિત્તમાં આવી પડે, પોતે જાય એમ નહીં, હું ત્યાં આવી પડે એમ લેવું, કે એવા કોઈ પ્રકારો બન્યા કે જેને લઈને પોતાને સત્સંગને યોગ્ય જે પરિસ્થિતિ જોઈએ એવી ન રહે અને એવા પ્રસંગોમાં આવી પડવાનું થાય, તો એવા માઠા નિમિત્તમાં પણ જે પ્રકારે સંપૂર્ણતિ આવે તે પ્રકારે પ્રવર્તવું એ જ યોગ્ય છે. ત્યાં પુરુષાર્થ કરવો અને ત્યાં નિમિત્તાધીન ન થવું, એ પુરુષાર્થને એ વીર્ય ત્યાં ફરવો કે ભલે ગમે તે પ્રસંગ ઉભો થયો, હું મારામાં સાવધાન છું, મારામાં જાગ્રત છું અને મારી જાગૃતિ છોડીશ નહીં. જ્ઞાનીના આશ્રયમાં નિરંતર વાસ હોય તો સહજ સાધન વડે પણ સંપરિણામ પ્રાપ્ત હોય છે. જ્ઞાનીના નિવાસમાં તો એના દર્શન માત્રથી પરિણામમાં ફેર પડવા માંડે છે, એટલો તો એને સીધી અસર પહોંચે છે. પછી વાતચીત કરે અને તત્વચર્ચા કરે, આત્મહિતનો વિષય ચાલે, એમાં તો પરિણામ સારા ચાલે જ, એમાં કાંઈ પ્રશ્ન નથી. પણ દર્શન માત્રથી ફેર પડે છે, અનુભવથી ખ્યાલ આવે એવી વાત છે. જ્ઞાનીના આશ્રયમાં નિરંતર વાસ હોય તો સહજ સાધન વડે, એટલે સહજ એટલે અહીંયા સહેલું, એમ સહેલા સાધન વડે પણ સંપરિણામ પ્રાપ્ત થાય છે, સહેજે સહેજે થાય છે. એમ એમાં તો એટલી બધી ફેરફાર થઈ જાય છે કે જાણે જીવને પુરુષાર્થ કર્યા વગર પણ પરિણામ આપોઆપ જ ફરવા લાગે છે. એમાં તો નિર્વિવાદતા છે, અથવા જ્ઞાનીનો સત્સમાગમ મળે અને પરિણામમાં સુધારો થાય, એ તો વિષય વિવાદમાં જ ખેંચી જવા જેવો નથી એમ કે છે. નિમિત્તાધીન દ્રષ્ટિ બીજો ત્રીજો તર્ક ઉઠાવીને એ વાતમાં વિવાદ કરવા જેવો નથી એમ કે છે. એમાં તો વિવાદ જ કરીશ ને, શું એટલા બધી સ્થૂળ ભૂલ નહીં કરતો. હા, પરમ સત્ય હકીકત છે અને અનુભવ સિદ્ધ છે ને, એટલે એમાં તો નિર્વિવાદતા છે. પણ જ્યારે પૂર્વકર્મના નિબંધનથી અનુકૂળ નહીં, આત્મહિતને અનુકૂળ નહીં અથવા રાગ દ્વેષ થાય એવા નિમિત્તમાં નિવાસ પ્રાપ્ત થયો છે એવું આવી પડેલી વાત છે. પૂર્વકર્મના નિબંધનથી એવું નિવાસ થયો છે ત્યારે ગમે તેમ કરીને પણ તેના પ્રત્યે અદ્વેષ પરિણામ રહે. હવે અહીંયા શું પ્રસંગ છે કે કેટલાક સંપ્રદાયના જીવો ખંભાતની અંદર શ્રીમદજીનો અવર્ણવાદ કરતા હતા કે આ બધા રાયચંદભાઈ વાળા છે, એમ કે ને કે આ બધા હોનગઢ વાળા છે, સંપ્રદાયમાં કે ને આ બધા રાયચંદભાઈ વાળા છે, હમણાં એક આપણે મળી ગયા છે, હવે બધા અહીંયા ઉપડે છે ને અહીંયા બધું એ બધાનું જુદું જુદું ચોખ્ખો થઈ ગયો છે, જુદું સર્કલ થઈ ગયું છે. એટલે શ્રીમદજીમાં કોઈ અવગુણ નહોતા અને સત્પુરુષમાં અવગુણ ન હોય તો પણ ગમે અહીંયાથી ઊભા કરીને અવર્ણવાદ કરવાનો તો જે જીવને હોનાર માઠું છે એને એવા કુદરતી એવા જ ભાવ થયા કરે છે, એવું ગોતા જ કરે કંઈક ને કંઈક અને એવું પહેલા જ કરે, એવા પરિણામ કર્યા જ કરે. આવશે એમાં આવશે, બહુ દુઃખદાયક છે. પેરેગ્રાફ બીજો એક પેરેગ્રાફ છોડીને, જેના ગુણગ્રામ કરવાથી જીવ ભવમુક્ત હોય છે, જે સત્પુરુષના ગુણગ્રામ કરવાથી જીવને ભવથી મુક્તિ મળે છે, તેના ગુણગ્રામથી પ્રતિકૂળતા અને દોષ ભાવે પ્રવર્તવો. ભોલા જીવો શું કરશે, સત્પુરુષના ગુણવાનો વાત કરશે તો એ ગુણગ્રામથી પ્રતિકૂળતા ઓલાને દ્વેષ ઉભો થાય છે, એ જીવને જો કે મહાદુખદાયક છે. શું છે એ? જીવને મહાદુખદાયક છે, ઘણા એ જીવ ઘણો દુઃખી થશે એવી એની એનું હોનહાર એવું છે એમ કે છે, એમ જાણીએ છીએ. એટલે એ પ્રસંગ ચાલ્યો છે, એટલે એમ કે છે કે એ વાત તો કોઈ તમારી કરેલી નથી, હવે એ પરિસ્થિતિમાં તમારે રહેવાનું છે. એ ગામમાં તમે રહ્યો છો કે જ્યાં લોકો સત્પુરુષના અવર્ણવાદ કરે છે, એવું કુટુંબ હોય, એવા સગા સંબંધીઓ હોય, એવું જ આજુબાજુનું વાતાવરણ હોય કે સત્પુરુષના અવર્ણવાદ બોલતા હોય. વિચારભેદ હોય છે ને, એક કુટુંબમાં વિચારભેદ થાય. તમે એને માનતા હોય તો માનો, અમે નહીં માનીએ, અમારે તો અમારા મારા જ બરાબર છે, અમારે તો અમારું છે, એ બધું બરાબર છે. કે છે કે એવા નિમિત્તમાં પણ ગમે તેમ કરીને પણ તેમના પ્રત્યે અદ્વેષ પરિણામ રહે, તેમના પ્રત્યે દ્વેષ ન કરવો, એમ કે છે. શું એમના પ્રત્યે દ્વેષ કરવું તે યોગ્ય નથી એમ લેવું છે. એમના પ્રત્યે અદ્વેષ પરિણામ રહે એમ પ્રવર્તવું, એ જ અમારી વૃત્તિ છે અને એ જ અમારી શિક્ષા છે. આ જ્ઞાનીઓની શિક્ષા હોય છે કે એમના પ્રત્યે પણ અદ્વેષ પરિણામ, ભલે મારા આવરણ વાત કરે, તમારે એની સાથે વેર વિરોધ કરવો નહીં, એનો તિરસ્કાર ન કરવો, એનો વેર વિરોધ ન કરવો, એના પ્રત્યે દ્વેષ ન કરવો. આ અમારી શિક્ષા છે, આ અમારી વૃત્તિ છે, એટલે અભિપ્રાય છે. અમારી વૃત્તિને અને અમારા અભિપ્રાયને તમે અનુસરો, એમ કે છે. શું તમામ જ્ઞાનીઓ એક જ ઉપદેશ આપ્યો છે, એક જ વાત કરી છે, બે વાત નહીં ફૂલાવવું જોઈએ. ગુરુદેવને હૃદયમાં પ્રગટ રાખવા જોઈએ, પ્રત્યક્ષ રાખવા જોઈએ કે આપણા બિરાજમાન છે, આપણી પાસે જ બિરાજમાન છે, આપણા હૃદયમાં જ બિરાજમાન છે. પછી આગો પાછો નહીં જવાય, નહીતર ભૂલ થઈ જશે. કરવા જેવો નથી, થાય અને કરવા જેવો એમાં ફરક છે. કરવા જેવો નથી, દોષ કરવા જેવો નથી, થઈ જાય એક બીજી વાત છે, તો જીવને પાછો વાળવો. પણ કરવા જેવો છે એવો સિદ્ધાંત ન હોય. આ થઈ જાય એક બીજી વાત છે. જીવને જ્યાં સુધી અમુક પ્રકારની યોગ્યતા હોય ત્યાં સુધી થઈ જાય જુદી વાત છે, પણ કરવા જેવો છે એ વાત નથી, એ સ્થાપિત ન કરાય, એ સિદ્ધાંત નથી. અથવા આપણે પ્રશસ્ત દ્વેષ છે, પ્રશસ્ત દ્વેષ છે. નાનીનો અવર્ણવાદ કરે તો મન દુઃખ થાય, અવશ્ય મન દુખાય છે. નાની પ્રત્યે અનુરાગ હોય એટલે દુઃખ થાય ખરો, પણ એ દુઃખ થાય એ બીજી વાત છે, ને એના પ્રત્યે દ્વેષ કરવો એ બીજી વાત છે. દુઃખ થાય છે એમાં એમ જાણે છે કે મારો તેમના પ્રત્યે અનુરાગ છે એટલે મને આ દુઃખનું કારણ છે, પણ એના પ્રત્યે વૈર બુદ્ધિ થવી એક બીજી વાત છે. એને એવા દૂષિત પરિણામ ન હોય એનો નકાર આવે, કોઈ જીવને આવા અપરાધના પરિણામ ન થાવ એમ પણ થાય, પણ એ કરુણા બુદ્ધિથી હોય છે. દ્વેષ બુદ્ધિ, કરુણા બુદ્ધિ જુદી વાત છે. મૂળ તો શું છે કે આ માર્ગ છે એ એકદમ પરિપૂર્ણ નિર્દોષતાનો માર્ગ છે. જીવને કોઈ પણ દોષ, કિંચિત પણ દોષ ક્યારે પણ ન થાય એ આ માર્ગ છે. એટલે એ માર્ગને અનુસરીને બધા સિદ્ધાંતો છે. એટલે ક્યાંય દોષ કરવાનો સિદ્ધાંત નથી. એક થઈ જાય બીજી વાત છે, પણ તેથી તે કર્તવ્ય છે એવી રીતે એને સ્થાપતા નથી સિદ્ધાંતિક રીતે. પાછો વળે, પાછો વળે, ચોક્કસ પાછો વળે. એટલે કોઈ ધર્મ વિરુદ્ધતા કરતું હોય, કોઈ ધર્માત્માની વિરુદ્ધતા કરતું હોય તો એને તલ્લાક આવે એટલે એનો નકાર આવે જોરથી. આવું ન થવું જોઈએ, આવું બિલકુલ ન થવું જોઈએ. પણ એક વૈરવૃત્તિ જુદી વસ્તુ છે અને આ જુદી વસ્તુ છે, બે વચ્ચેનો તફાવત સમજવો જોઈએ. એની હિત બુદ્ધિ, એ પણ એની હિત બુદ્ધિ એ હોવું જોઈએ. આ વસ્તુ બહુ મોટો અપરાધ છે, તમારા આત્માને ઘણું દુઃખદાયક થશે. આ કરવા જેવું નથી. બાળકને એની માતા મારે કે નહીં, તોફાન કરે ત્યારે ક્યાંક નુકસાન કરે તો મારે, પણ કઈ એને મેર બુદ્ધિ થઈ જાય છે, વધારે પ્રેમ બુદ્ધિ છે માટે મારે છે. મારો છોકરો બગડવો ન જોઈએ, કોઈ અપલક્ષણ કરતા કરતા શીખી ગયો હોય, બે થપાટ ઉપાડીને મારી દે બિલકુલ નહીં, કેમ બાજુના ઘરમાંથી વગર પૂછેલી આવ્યો, 5-7 વર્ષનો છોકરો હોય, પડોશીના ઘરમાં જાય, ગમે એ ચીજ વગર પૂછે ઉપાડી આવતો હોય, શું પૂછો કે નથી પૂછો, કેમ એમને એમ લઈ આવ્યો, એક લાફો મારે મૂક્યા પાછો, કે શું કે એમાંથી એવું શીખીને જાય કે ગમે એના ઘરમાંથી ગમે એ ચીજ ઉપાડીને હાલતો થાય. તો એને પ્રેમ છે કે દ્વેષ છે? પ્રેમ છે. એને સળંગ વાત જોવી જોઈએ, એકલી ક્રિયા ન જોવાય, વાત સળંગ જોવી જોઈએ. આખવાની પાછળ અભિપ્રાય શું છે, શું અભિપ્રાય રાખીને પ્રવર્તે છે. એવું સાધર્મી પ્રત્યે છે. અને બીજા જીવો વિધર્મી હોય છે, ત્યાં કોઈ વાર એવો પ્રસંગ બને છે તો પણ એક આત્મા છે એ વાત ભૂલીને નથી, એ પણ એક આત્મા છે એ વાત ભૂલીને નથી. નિષેધ અવશ્ય હોવો જોઈએ, નિત્ર અનુમોદન થઈ જાય, પણ આત્મા પ્રત્યેનો દ્વેષ નહીં થવો જોઈએ. વૃત્તિ જુદી વાત છે, અહીંયા દ્રવ્ય પર્યાયના ભેદ પાડવા, દ્રવ્ય પર્યાયના ભેદનો, ભેદના સમજણનો ઉપયોગ અહીંયા કરવો. શું દ્રવ્યને પર્યાયના ભેદ શીખવે છે ને આપણને, પર્યાય છે તે દ્રવ્ય નથી, દ્રવ્ય છે તે પર્યાય નથી, એક સમયને એની એક સમયની વૃત્તિમાં દોષ છે એમ ભેદ પાડવો. આત્માનો નિષેધ નથી, હે આત્માનો નિષેધ નથી, આત્મા તો પરમાત્મા છે, એ તો એ ભૂલ્યો છે એટલે એમ કરે છે, પોતાના આત્માને ભૂલીને એવું બધું કરે છે, તો એના દોષનો અવશ્ય નિષેધ છે. હા, ભૂલી જાય તો એવું થાય, તીવ્ર દ્વેષ થાય, અને એવું ભૂલી જાય વસ્તુના સ્વરૂપને લક્ષમાં ન રાખે, પુરુષ પરિપક્વ સમજણ ન હોય, તો એ આત્માનો દ્વેષ કરી બેસે, એ એને પોતાને નુકસાનનું કારણ છે, એ ઘણું નુકસાનનું કારણ છે. અહીંયા તો એમને એમ કેવું છે કે કોઈ અમારો અવર્ણવાદ બોલે તો પોતે નિમિત્ત છે, પોતે જ્યારે વાત પોતાના પગ નીચે રેલો આવે છે ત્યારે એમ કહે છે કે હવે હું તમને એમ કહું છું કે ભલે અમારો અવર્ણવાદ બોલે, તમે તો એના પ્રત્યે સદવર્તન રાખો. જગતમાં જે લોકો પ્રતિકૂળ ચાલે એના પ્રત્યે દ્વેષ કરવાની તો સામાન્ય પરિસ્થિતિ છે જ, તો તમે જગતના બીજા જીવોથી ક્યાં જુદા પડો છો? જ્યારે એને એમ ખબર પડશે કે આને જેના ઉપર બહુમાન છે એના એને એના વિરુદ્ધ એની વિરુદ્ધતા કરીએ છીએ તો આપણી સાથે વ્યવહાર સારો રાખે છે, બીજી વાત આમાંથી ફલિત થાય છે કે એના દોષનો નિષેધ થાય તો પણ એની સાથેનો વ્યવહાર ખરાબ ન થાય. જ્યારે એ દ્વેષ કરે સત્પુરુષ ઉપર ત્યારે તો એને એમ કહે કે આ ન કરાય ભાઈ, બિલકુલ ન કરાય, જુદો આવું તમે કાંઈ કરતા, એ જુદી વાત છે, એનું અનુમોદન ન કરે. પણ એની સાથેના વ્યવહારમાં પૂરી સજ્જનતા, કેમ કે એના આત્મા પ્રત્યે તો કાંઈ દ્વેષ નથી થયો. જે દ્વેષ છે એ તો મર્યાદિત પ્રસંગ પૂરતો છે, એની સાથેનો વ્યવહાર એવો રાખે કે પેલાને એમ થાય કે અરે એક બાજુથી આપણી સાથે આપણે એના વિરોધી ગણાઈએ છીએ, તો બીજી બાજુથી આપણી સાથે એનો વ્યવહાર ઘણો સારો છે, જે લૌકિક પ્રકારમાં નથી બનતું એને થોડું બુદ્ધિશાળી હોય તો ખ્યાલ જાય કે નહીં આ ભલે વિરોધ કરે છે પણ વ્યવહારની અંદર ઘણી સજ્જનતાથી વર્તે છે, એમાં જરાય વિરોધી તરીકે વર્તતા નથી. શું જગતમાં એવું છે કે આડા લાકડે આડો વેર એમ કે, એક બાબતમાં આડો હાલે તો ઓલો બીજી બાબતમાં આડો હાલે, અહીંયા આડો હાલવાની જરૂર ન હોય તો આડો હાલે. શું એવી જે પરિસ્થિતિ છે એ આની અંદર આ માર્ગની અંદર નથી, એ વાત તો એટલી મર્યાદામાં હતી. જે વ્યવહાર છે એની અંદર બીજી ગડબડ પોતે નથી કરતો, તો એ બીજાથી જુદો તરી જાય છે. શું કે નહીં, અહીંયા એ વાત વચ્ચે નથી લાવતો. આપણી સાથેના વ્યવહારમાં પૂરી સરળતા, પૂરેપૂરી સરળતાથી ને સલુકાઈથી વર્તે છે, એમાં કાંઈ એને દ્વેષ જરાય દેખાતો નથી. આપણા વ્યવહારમાં જરાય દ્વેષ નથી દેખાતો એમ એને લાગે, તો એ ચોંકી જાય. જે થોડોક વિચારક માણસ હોય તો ચોંકી જાય, એની ફેર છે આમાં કાંઈક. અથવા એને એમ લાગે કે નક્કી આને કોઈ સત્પુરુષ મળ્યા લાગે છે, નિત્ર આમ ન કરી શકે, નિત્ર એ આપણે યારે બધી જગ્યાએ આડો હાલે આપણો વિરોધી છે માટે, પણ નહીં ક્યાંય નથી આડો હાલતો. એવા પણ પ્રસંગો બનેલા છે, નથી બનેલા એવું કઈ નથી, એવા પ્રસંગો પણ બને છે. તો એનું નુકસાન એને છે, જેને વ્યવહાર સારો રાખ્યો છે એને નુકસાન નથી. એનું બે પક્ષે વિચારીએ તો જે પરિણામ નથી સુધારતો એનું નુકસાન એને છે, પણ પોતાની ફરજ તો પોતે બજાવે ને. એ નથી સુધરે એવો માટે હું આવો થઈ જાઉં એના જેવો ધોબી થઈ જાઉં, એવું તો કઈ ન થાય. એની યોગ્યતામાં, આપણે આપણી યોગ્યતામાં, સીધી વાત છે. હા, ઘણું માર્ગદર્શન સર બહુ સરસ આવશે, તો ઘણું લક્ષ્ય આવા આવા કિસ્સા અવારનવાર બને છે, એવું સરસ માર્ગદર્શન આપે છે. અને બધા કાળે આવું ઓછા વધતા પ્રમાણમાં હોય જ છે દરેક સમાજમાં. આ તો જીવને પોતાને કેવી રીતે બચાવવો એ આમાંથી ગ્રહણ કરવા જેવું છે. હા, એ તો ઠીક છે, સમજવું તો પોતે વિચારીને સમજવું પડે છે. નિર્દોષ થવું છે જયારે, ત્યારે તો એને ચારે પડખેથી નિર્દોષ થવું છે, એવો આ માર્ગ છે. સમ્યક માર્ગ એવો છે કે જેમાં ચારે પડખેથી નિર્દોષ થવાની વાત છે. એટલે અમારી તમને અદ્વેષ પરિણામ રહે એમ પ્રવર્તવું, એ જ અમારી વૃત્તિ છે અને એ જ શિક્ષા છે. સત્પુરુષનો દોષ જે પ્રકારે તેઓ ન ઉચ્ચારી શકે, સત્પુરુષનો દોષ જે પ્રકારે તેઓ ન ઉચ્ચારી શકે તે પ્રકારે જો તમારાથી પ્રવર્તવાનું બની શકે તેમ હોય તો વિકટતા વેઠીને પણ તેમ પ્રવર્તવું યોગ્ય છે. સત્પુરુષનો દોષ ઉચ્ચારી ન શકે એવું જો તમે વર્તન કરી શકતા હોય ને, એવું વર્તન કરતા કાંઈક તમને વિકટતા આવતી હોય તો એ વિકટતા વેઠીને પણ કરો. આ અમારી શિક્ષા ને આ અમારી ભલામણ છે. એટલે એવી કોઈ પોતાને પરિસ્થિતિમાં, કોઈ સંયોગિક પરિસ્થિતિમાં વિકટતા ઊભી થતી હોય તો પણ ચલાવી લેવી, એમ પ્રતિકૂળતાઓને પણ ચલાવી લેવી, પણ પોતાની પ્રતિકૂળતા માટે એના ઉપર દ્વેષ કરવો એમ નહીં. જેમ કે એક ઘરમાં પતિ પત્ની છે, પત્નીને સર્વસ્વ સત્પુરુષ પ્રત્યે અનુરાગ છે અને પતિને વિરોધ છે, અને જેમ તેમ બોલે પણ, પ્રસંગો હોય કે ન હોય, હે જવાનું ત્યાં શું છે, ત્યાં શું શું કરવા જવું છે, એવા તો ઘણા વિકટતા વેઠીને પણ એના પ્રત્યે અદ્વેષ પરિણામ થાય એવી રીતે તમારે એના પ્રત્યે દ્વેષ કરીને જવું, એવું નહીં. અદ્વેષ પરિણામ રહે એવી રીતે એમાં વિકટતા પ્રતિકૂળતા વેઠવી પડે તો વેઠવી, એમ કહે છે. એમાં કોઈ બી આંટી ઘૂંટી વાળા અનેક પ્રસંગ સંસારમાં તો બને છે. એવા ઘણા પ્રસંગો બને છે સંસારની અંદર. એને પાછા ફરવાનું કારણ થયું કે થયું કે ન થયું સરવાળે. હાલ અમારી તમને એવી કોઈ શિક્ષા નથી કે તમારે તેમનાથી ઘણી રીતે પ્રતિકૂળ વર્તન કરવું પડે. તમે એનાથી આડા હાલજો, એના હામા થાજો, એને હંભળાવી દેજો, એને બતાડી દેજો, એ વાત અમારી નથી. નુકસાન કર્યું છે જીવનો એ અનાદિ અભ્યાસ છે એમ જાણી સહનતા રાખવી એ વધારે યોગ્ય છે. પેલા તો જે તલાકને છે અસહ્ય પરિસ્થિતિ થાય છે તો થઈ જાય છે, પણ કરવાનો સિદ્ધાંત નથી છે, થઈ જાય છે, ઠીક છે. એ યોગ્યતામાં એવું પણ આવે પ્રશસ્ત રાગ હોય ત્યાં પ્રશસ્ત દ્વેષ સહેજે ઉભો થઈ જાય, પણ છતાં દોષ નુકસાન કર્યું છે જીવનો એ અનાદિ અભ્યાસ છે એમ જાણી સહનતા રાખવી એ વધારે યોગ્ય છે. પેલા તો જે તલાકને છે અસહ્ય પરિસ્થિતિ થાય છે તો થઈ જાય છે, પણ કરવાનો સિદ્ધાંત નથી છે, થઈ જાય છે, ઠીક છે. એ યોગ્યતામાં એવું પણ આવે પ્રશસ્ત રાગ હોય ત્યાં પ્રશસ્ત દ્વેષ સહેજે ઉભો થઈ જાય, પણ છતાં દોષ કરવો એ સિદ્ધાંત ક્યાં છે? સિદ્ધાંત એ તો અપવાદમાં જાય છે. આ જે તલાક થાય છે એ અપવાદમાં જાય છે. સિદ્ધાંતો નિર્દોષ થવું તે છે, નિર્દોષ રહેવું તે સિદ્ધાંત છે. હા હા, એ વળી એ તો માયાચાર તો ખોટી જ વસ્તુ છે, પાછી શું એ ખોટી વાત છે. પોતાનું અવલોકન જોઈએ પરિણામમાં શું ભજે છે એ તો એને બરાબર ખબર હોવી જોઈએ. સત્પુરુષ તો સત્પુરુષ ને બીજું શું નુકસાન થવાનું છે? એના આવરણવાદ એ વધારે બોલશે એમ. પછી ભાદરવા મહિનાના પત્રમાં પેલું આવ્યું છે ને કે આપણે સંવત્સરી પસાર થાય છે ને ત્યારે ક્ષમાપના માગે છે, એ ક્ષમાપના માટે પોતે લખ્યું છે. શું તો એમાં સિદ્ધાંત નાખ્યો છે એમણે? શું પેલા એમ શરૂઆતમાં એમ લખ્યું છે કે પર્યુષણ પસાર થયા ભાદરવા સુદ સાતમ છે ને જેને આ મુખ્ય પર્વ ધર્મ ગણવામાં આવે છે, જો 402 શ્રી તીર્થંકરે જેને મુખ્ય એવું ધર્મ પર્વ બીજો પેરેગ્રાફ ગણવાનું યોગ ગણ્યું છે એ સંવત્સરી આ વર્ષ વ્યતીત થઈ. હવે જો બીજી લીટી છે, કોઈ પણ જીવ પ્રત્યે કોઈ બાકી રાખો વિરોધી કે વગર વિરોધી, કોઈ પણ જીવ પ્રત્યે કોઈ પણ પ્રકારે કોઈ પણ કાળ ને વિશે, શું અમુક પ્રકાર બાદ ન રાખો, અમુક કાળ બાદ ન રાખો, અમુક જીવ બાદ ન રાખો, કોઈ પણ જીવ પ્રત્યે કોઈ પણ પ્રકારે કોઈ પણ કાળ ને વિશે અત્યંત અલ્પ પણ દોષ કરવો યોગ્ય નથી. શું અત્યંત અલ્પ પણ? આ સિદ્ધાંત છે અત્યંત દોષ, અલ્પ પણ દોષ કરવો તે શું અત્યંત અલ્પ, અલ્પ નહીં અત્યંત અલ્પ દોષ કરવો તે પણ યોગ્ય નથી. એ વાત જેને પરમોત્કૃષ્ટપણે નિર્ધાર થઈ છે એવી નિર્દોષતાનો જેને નિર્ણય કર્યો છે એવા ચિત્તને નમસ્કાર કરીએ છીએ, એવા અમારા ચિત્તને અમે નમસ્કાર કરીએ છીએ. આવો નિર્દોષતાનો માર્ગ છે, આ ક્ષમાપનામાં આ પરિણામ છે. સિદ્ધાંતિક વાત આ છે, જેને નિર્દોષ થવું છે એને નિર્દોષ થવું છે. અસરળતામાં એવું જ બને છે, મારાથી પ્રતિકૂળ ચાલે સામા બોલામાં હોય એટલે એનાથી પ્રતિકૂળ ચાલો, એનાથી સામા ચાલો, એ વ્યવહારમાં ન હોવું જોઈએ. વ્યવહાર જુદી વસ્તુ છે, સિદ્ધાંતમાં એને સમજાવવાનો પ્રયત્ન થવો જોઈએ. એ કરવા જેવું નથી, જીવને નુકસાનનું ને દુઃખદાયક છે. તમને દુઃખદાયક, તમે દુઃખી થાવ એ પણ અમે તો નથી ઈચ્છતા. એનો અર્થ શું છે કે તમારા અપરાધને કારણે ભલે તમે દુઃખી થશો તો પણ તમે દુઃખી થાવ એવું પણ અમે ચાહતા નથી. કોઈ જગતમાં જે કોઈ જીવ દુઃખી થાય એવું નથી ચાહતા, એમ છે. એટલી અંદર કારુણ્ય વૃત્તિ છે. લગભગ કોક જ એવો હોય, બાકી લગભગ ફેરફાર ફેરફાર થઈ જાય. શું કહે છે, હાલ અમારી તમને આ સહનતા રાખવી એ વધારે યોગ્ય છે, એ જાતની શિક્ષા છે. જેના ગુણગ્રામ કરવાથી જીવ ભવમુક્ત હોય છે, જે સત્પુરુષના ગુણાનુવાદ કરવાથી જીવને ભવ છૂટી જાય છે, ભવનું બંધન મટી જાય છે, તેના ગુણગ્રામથી પ્રતિકૂળતા આણી, તેના ગુણગ્રામ કોઈ કરે તો એમાંથી દ્વેષ થઈ જાય, વિરોધમાં બેસી ગયા હોય તો એના કોઈ પ્રશંસા કરે તો એમાંથી એને દ્વેષ ઊભો થઈ જાય, તેના ગુણગ્રામથી પ્રતિકૂળતા આણી. એમ કે ધર્માત્માના ગુણગ્રામ તો કે સમ્યક દર્શન ચાલ્યું જાય, ગુણગ્રામ કરતા તો એ તો કેવો કેટલો બધો પ્રતિકૂળતા દેખાણી, એમ પ્રતિકૂળતા આણી. હે, ગુણગ્રામથી ભવ મુક્તિ થાય તો આને કહે છે કે દોષ આવે છે. શું પ્રતિકૂળતા આણી, દોષ ભાવે પ્રવર્તવું એ જીવને જો કે મહાદુખદાયક છે, એવા પ્રકારે વર્તવા વાળા જીવને મહાદુખદાયક છે એમ જાણીએ છીએ. અને તેવા પ્રકારમાં જ્યારે તેઓનું આવી જવું થાય છે, તેઓનું એટલે જે વિરોધ કરી રહ્યા છે, એવા પ્રકારમાં તેઓનું આવી જવું થાય છે ત્યારે જાણીએ છીએ કે જીવને કોઈ તેવા પૂર્વકર્મનું નિબંધન હશે. બિચારાએ કોઈ એવી જ પ્રકૃતિ બાંધી હશે, કેમકે એ વખતે એ ઉદયમાન કર્મમાં જોડાયેલો છે, તો એને કોઈ એવી પ્રકૃતિ બાંધી હશે કે ભૂતકાળમાં પણ એને આવા જ પ્રકારે કોઈ સત્પુરુષનો વિરોધ કર્યો હશે, માર્ગનો વિરોધ કર્યો હશે. અત્યારે એનો ઉદય આવતા ફરીને એવું કરવા લાગ્યો છે પાછો. બિચારો ચક્કરમાંથી છૂટી શકતો નથી, એમ લેવું જોઈએ. આ નિબંધન એટલે પૂર્વે બાંધી હશે એને એ પ્રકૃતિ જેનો અત્યારે ઉદય આવે છે. અમને તો તે વિશે અદ્વેષ પરિણામ જ છે અને તેમના પ્રત્યે કરુણા આવે છે. અમારે બીજી વાત નથી, એમને તો એ બિચારા દુઃખી થશે એની કરુણા આવે છે. હા, કરુણા આવે છે. અરે ગમે એવું લખે નહીં, અરે ભગવાન, એમ કે અરે ભગવાન, આ તો તને દુઃખનું કારણ થાય. સંત પ્રકૃતિ છે ને, સંત પ્રકૃતિ છે, એમાં ખાસ કરીને પોતાનું કારણ હોય, આમાં તો પોતે નિમિત્ત થાય છે ત્યારે તો બહુ જ સાવધાની હોય છે. નાની પુરુષની એ વખતે એટલી બધી સાવધાની હોય છે કે નહીં, હું તો દ્વેષ કરું નહીં પણ તમે મારા નિમિત્તે નહીં કરતા એમ કહી દે, તમે કરજો એમ ન કહે, તમે નહીં કરતા એમ કહે. પછી પેલા ને થઈ જાય બીજી વાત છે, પણ એને કહેતો એમ જ કે નથી કરવાનું, કરવાનું નક્કી એને. હે, એ વાત છે. તમે પણ તે ગુણનું અનુકરણ કરો. અમે અદ્વેષ પરિણામે રહીએ છીએ અને કરુણા આવે છે, તમે પણ એનું જ અનુકરણ કરો. અને જે પ્રકારે તેઓ ગુણગ્રામ કરવા યોગ્ય પુરુષના અવર્ણવાદ ગુણવાનો પ્રસંગ ન પામે તેમ યોગ્ય માર્ગ ગ્રહણ કરો, એ ભલામણ છે. તમારું વર્તન જોઈને એને એમ થાય કે નહીં, આપણે આ વાતમાં આગળ વધવા જેવું નથી, માટે એને બોલવાનો પ્રસંગ બંધ થઈ જાય કે આ તો પ્રતિકાર કરતા નથી, સહન કરી લઈએ છે, સાંભળી લઈએ છે, તો એ આપોઆપ બંધ થઈ જશે. એ તો જ્યાં જ્યાં પ્રસંગ પડે ત્યાં તો આત્માને બચાવવો હોય તો સૂક્ષ્મતાથી. આ તો એવું છે, સંસારનો માર્ગ છે એ ઝાળા ઝાંખરામાંથી હાલવાની વાત છે. તો હંકોરીને, જાતને હંકોરીને હાલવું પડે. જાતને હંકોરીને હું કપડા હંકોરીને હાલવું પડે, નહીતર ક્યાંક ભરાઈ જ જાય કાંટો, ને આ ઝડકો આવવાનો છે. જ્યાં કાંટો ભરાણો ત્યાં ઝડકો આવવાનો છે, કે કાંટો વાગ્યો ત્યાં એને ઉજળો થવાનો છે. તો જેને નિર્દોષ થવું છે એને તો સંકોરીને ચાલવું પડે. શાસન પ્રત્યેનો અનુરાગ હોવો જોઈએ. તો શાસન પ્રત્યે અનુરાગ હોય તો શાસન ને કોઈ તોડતા હોય તો એના પ્રત્યે દ્વેષ ભાવ આત્મા પ્રત્યે નહી, એ વૃત્તિ પ્રત્યેની વાત છે. ક્યાંય આત્મા પ્રત્યે નથી એ અભિપ્રાય ઊંડપ છે. ત્યાં ઊંડાણ તો જરૂર છે. એ જીવ પણ દુખી થવાનો છે, માટે પાછો વાળવાની વાત છે. એ દ્રષ્ટિ ચૂકતા નથી. જ્ઞાની દ્રવ્ય દ્રષ્ટિ કદી ચૂકતા નથી, એ વાત છે. કોઈ પણ જીવને, કોઈ પણ કાળે, કોઈ પણ જો કેવી વાત, કેવા શબ્દો વાંચતા, એવી વાત છે. સરવાળે તો પોતાને સર્વ દોષથી મુક્ત થવું છે, એમ વાત છે ને. આ તો મુક્તિનો માર્ગ છે, બંધાવવાનો માર્ગ નથી કે તું બંધાજે. હે, એ છે ને, એનું ધ્યેય જ છે સંપૂર્ણ નિર્દોષ થવું, એ જ્ઞાનીનું ધ્યેય છે, એ ધ્યેય છે. અપવાદ બીજી વાત છે, સિદ્ધાંત બીજી વાત છે. એ અપવાદમાં જાય છે, બધું પ્રકારો બને છે એ બધા અપવાદમાં જાય છે. કેમ કે મુનિરાજને કોઈ સિંહ ખાવા આવતો હોય તો સમ્યક દ્રષ્ટિ હોય, તરવાર હોય પોતાના હાથે તો સિંહને મારી નાખે. પંચેન્દ્રિય જીવની હિંસા થઈ જાય, મને ન ખાવા દે. તલવાર ચલાવે, તલવાર ખેંચે, ત્યાં એ મને તો વિતરાગતા છે ને એમ કે હે એવું ન કરે કાંઈ. એમ ધર્મી હોય તો ધર્માત્માની વાત છે, મોક્ષોને તો થઈ જાય. એવા પ્રકારે અપવાદપણે રાગ દ્વેષ થાય છે, પણ એ થઈ આવે એવી સહજ પરિસ્થિતિ છે પોતાના રાગની. એટલો ધર્માનો રાગ છે એટલે એવું થાય, એવું ન થાય તો કઈક ગડબડ છે પાછી બીજી, એમ સમજવું પડે. એટલે એની ભૂમિકા અનુસાર જે થાય છે એ સહજ થાય છે, પણ કર્તવ્ય છે ને કરવું, એમ કૃત્રિમતા વાત નથી. નહીતર તો કૃત્રિમતા આવશે કે એવું ન થાય તો કરજો તમે. શું તમને એવા દ્વેષના પરિણામ ન થાય તો તમે કરજો, એ વાત નથી. શું સહજ થાય બીજી વાત છે, પણ છતાં એ સિદ્ધાંત નથી, એ અપવાદ છે. એમ કેવું છે, અપવાદ છે ને, આખરમાં તો અપવાદ છે, એક એડજસ્ટમેન્ટ છે પ્રસંગ પૂરતું. પાછો વળી જાય, પોતાને જે કષાય થયો, પોતાને જે કષાય રસ થયો એનો એને ખેદ થાય, અંદર ને અંદર ખેદ થાય, એને એનું પ્રાયશ્ચિત પણ દે, એની ક્ષમાપના પણ કરે, બધું કરે, બધું ફેરફાર થઈ જાય ને. એ કોણ જોયું? ઓલું ઓલું જોઈ લીધો, દ્વેષ જોઈ લીધો, પછી હું થયું કોને જોયું? એમ છે. હા, ત્યાં એ પ્રસંગ ચાલુ થયો છે ને, સંપ્રદાય છે સ્વતંત્ર. બીજી એક ભલામણ સ્પષ્ટ લખીએ છીએ કે અમારા માટે તમારે બીજા જીવોને ક્લેશાદીનું કારણ થાય છે, શું એ ન કરવું. શું 343 પાને વચ્ચેનો જે પેરેગ્રાફ છે ને, બીજી ભલામણ જે કરે છે એમાં એ વાત કરી છે કે તમારે એવું ન કરવું. છેલ્લે પણ લીધું છે કે જેને આ જ્ઞાની પુરુષની અવજ્ઞા બોલવી અને તે પ્રસંગના તે પ્રકારના પ્રસંગમાં ઉન્માળ થવું એ જીવને અનંત સંસાર વધવાનું કારણ છે. એ વાત લીધી પછી સરવાળે કે એ જીવો તો અનંત સંસાર વધારી જશે તો એને દુઃખી થઈ જશે, તો એના પ્રત્યે કરુણા કરવા જેવી છે. અમે પોતે ઉપાધિ પ્રસંગમાં રહ્યા હતા અને રહ્યા છીએ તે પરથી સ્પષ્ટ જાણીએ છીએ કે તે પ્રસંગમાં કેવળ આત્મભાવે પ્રવર્તવું એ દુર્લભ છે. માટે નિરુપાધિ વાળા દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવનું સેવન અવશ્ય છે. સત્સંગની ભલામણ કરી છે તો પોતે ઉપાધિમાં રહ્યા હતા અને રહ્યા છે એ ઉપરથી ખ્યાલ આવે છે પરિણામનો, કે મુમુક્ષુ એ તો નિવૃત્તિ વાળા દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ હોય તો એને ઉપકારી છે, આત્મભાવ એને કેળવી શકવા માટે અનુકૂળ છે. એમ જાણતા છતાં, એ જાણવા છતાં પણ હાલ તો એમ જ કહીએ છીએ કે તે ઉપાધિ વહન કરતા જતા નિરુપાધિને વિસર્જન ન કરાય એમ થાય તેમ વર્તા રહો. કેવી સૂક્ષ્મતા લે છે કે એમ છે છતાં એવી પરિસ્થિતિ આવી પડે ને ઉપાધિ વહન કરવી પડે તો પણ નિરુપાધિક પરિસ્થિતિમાં નિરુપાધિક ભાવમાં રહેવું છે એ ભાવનાને વિસર્જન કરવાની વાત નથી. ક્યાંય ઉપાધિ વહન કરવી પડે આવી પડેલી ઉપાધિ તો નિરુપાધિક થવાની ભાવનામાં રહીને એ વાત છે, ભાવના છોડી દેવાની વાત નથી. બિલકુલ. અમ જેવા સત્સંગને નિરંતર ભજે છે, અમે સત્સંગને ચાહીએ છીએ તો તમને કેમ અભજ્ય હોય, તો અભજવા યોગ્ય તમને કેવી રીતે હોય? તમે તો મુમુક્ષુની ભૂમિકામાં છો. અમે સત્સંગને ઈચ્છીએ છીએ તો તમારે તો સત્સંગમાં જ રહેવું જોઈએ, વિશેષે કરીને કાચી ભૂમિકા છે તમારી તે જાણીએ છીએ. પણ હાલ તો પૂર્વ કર્મને ભજીએ છીએ એટલે તમને બીજો માર્ગ કેમ બતાવીએ? અમે ઉપાધિમાં પીડ્યા છીએ, અમે પ્રવૃત્તિમાં પીડ્યા છીએ, હવે તમને કેમ કહીએ કે તમે નિવૃત્ત થાવ? શું તમને કહીએ? પણ અમારું હૃદય બીજું છે, અમારી પ્રવૃત્તિ બીજી છે, અમારું હૃદય બીજું છે. તે તમે વિચારો. એક ક્ષણ વાર પણ આ સંસર્ગમાં રહેવું ગમતું નથી. એક અમારું ચાલે તો એક ક્ષણ પણ અહીંયા ન રહીએ. એક ક્ષણ વાર પણ આ સંસર્ગમાં રહેવું ગમતું નથી. તેમ છતાં ઘણા કાળ થયા સેવા આવીએ છીએ અને સેવીએ છીએ. આ સંસર્ગમાં કેટલો કાળ ગયો? હજી તો 25મું વર્ષ આયુષનું ચાલે છે. ધંધો તો હજી 4-5 વર્ષથી શરૂ કર્યો હશે, શું પણ કે ઘણો કાળ થઈ ગયો આ સંસર્ગમાં તો જાણે ઘણો. અહીં તો 60-60 વર્ષે હજી મૂકે નહીં માણસ, દુકાન છોડે નહીં. 60 વર્ષ, 70 થાય, 75 થાય, 80 થાય, એમ ને એમ. કુટુંબનું કરવું થઈ જાય છે માણસ. કુટુંબનું કરીને જવું, કુટુંબનું હરખું કરીને જવું. આત્મા ભલે જાય પછી ગમે ત્યાં, એવી લાળ લંબાઈ છે જીવને, પોતે પોતાને દુખી કરી નાખે છે. ઝેર પણ ખાવું ને, દૂધ પાકે ખાવો અને અંદર ઝેરનું મેળવણ પણ કરવું. કરવું કે ના કરવું, ન ખાવા. ફરીને લઈએ આપણે. ઉપાધિ વહન કરતા જતા એટલે ઉપાધિ કરવી પડે એવી જ કોઈ પરિસ્થિતિ હોય, આવી પડેલી અનિવાર્ય પરિસ્થિતિ હોય. નહીતર શું ઘણા કરે છે, અમારે તો કઈ પ્રવૃત્તિ કરવી નથી, પછી ભીખ માગતા થઈ જાય, દીનતા કરે, લાચારી કરે, ભાઈ તમે મદદ કરજો, મને મદદ કરતું નથી. મદદ ન કરે એના પ્રત્યે દ્વેષ થાય, મદદ કરે એના પ્રત્યે રાગ થાય, અને મદદ માગ્યા જ કરે. એ માર્ગ નથી પાછો. પોતાના દેહાર્થને માટે જો કઈ પ્રવૃત્તિ કરવી પડે ને એના માટે ઉપાધિ કરવી પડે તો ઉપાધિ વહન કરી લેવી, પણ નિરુપાધિને વિસર્જન કરીને નહીં. લક્ષ્ય તો એક જ રાખવું કે હું ક્યારે નિવૃત્ત થઈ અને મારા આત્મહિતના માર્ગે વિશેષપણે ચાલું, એ એનું ધ્યેય અને લક્ષ્ય તો હોવું જોઈએ એમ કહેવું છે. વિસર્જન ન થવું જોઈએ લક્ષ્યમાંથી. એટલે એમ કે છે કે અમે તો અમ જેવા સત્સંગને નિરંતર ભજે છે એમ, અંદરની આ અમારી ભાવના છે, નિરંતર ભાવના છે કે ક્યાંક સત્સંગમાં રહીએ. તો તમને કેમ અભજ્ય હોય તે જાણીએ છીએ, પણ હાલ તો પૂર્વકર્મને ભજીએ છીએ એટલે પૂર્વકર્મ અનુસાર પ્રવૃત્તિ કરીએ છીએ. તો તમને બીજો માર્ગ કેવી રીતે બતાવીએ અને કેમ બતાવીએ તે તમે વિચાર કરો. એક ક્ષણવાર પણ આ સંસર્ગમાં રહેવું ગમતું નથી, તેમ છતાં ઘણા કાળ થયા સેવીએ છીએ અને હજુ અમુક કાળ સેવવાનું ધારી રાખવું પડ્યું છે. હજી જલ્દી છૂટી ન શકીએ એવી પરિસ્થિતિ સ્પષ્ટ દેખાય છે, અને તે જ ભલામણ તમને કરવી યોગ્ય માની છે. જેમ બને તેમ વિનય આદિ સાધન સંપન્ન થઈ સત્સંગ, સત્શાસ્ત્ર અને આત્મવિચારમાં પ્રવર્તવું, આ ભલામણ છે. વિનય આદિ સાધન સંપન્ન થઈને પૈસાની બરાબર વ્યવસ્થા કરી અને વ્યાજની હરખી આવક થઈ જાય, મોંઘવારી વધે તો વ્યાજમાં વાંધો ન આવે એટલી મૂડી થઈ જાય, એ વાત નથી. વિનય આદિ સાધન આત્માર્થી થઈને, પરમ વિનયથી આત્મા ગુણ ગ્રહણ કરવાનું જે પોતાની ભાવના છે એવા થઈને, એવી આત્માર્થીપણાની તૈયારી કરીને સત્સંગ, સત્શાસ્ત્ર અને આત્મવિચારમાં પ્રવર્તવું, એ કરવું એ જ શ્રેયસ્કર છે. તમે તથા બીજા ભાઈઓનો હાલ સત્સંગ પ્રસંગ કેમ રહે છે, તમારે ત્યાં તમારો પ્રસંગ કેવી રીતે છે સત્સંગના વિષયમાં તે જણાવશો. સમય માત્ર પણ પ્રમાદ કરવાની તીર્થંકર દેવની આજ્ઞા નથી. એટલે કે પછી ઠીક છે, આ પત્રો લખીએ છીએ અથવા મળે ત્યારે સત્સંગ કરીએ, પછી તો જીવન પાછું એકદમ રસથી રચો પચો થઈ જાય, જે જે ઉદયને પ્રસંગો આવે એમાં, તો એ તો એને પ્રમાદ કયો છે. આત્મહિતને ગૌણ કરી જાય અને બીજા કામમાં રસથી લાગી જાય જે ઉદયમાં આવે તે કામોમાં, એને પ્રમાદ કયો છે. એ તો સમય માત્ર પણ પ્રમાદ કરવાની તીર્થંકર દેવની આજ્ઞા નથી. આવી પડે એમાંથી કેમ બચી જવું, જે આવી પડે એ ઉપાધિમાંથી પણ કેમ નિર્દોષ રહીને બચી જવું, એ લક્ષ્યને હંમેશા નિરંતર રહેવું જોઈએ. ત્યાં પછી શું થાય છે કે એ સાધન નથી હોતું તો એ સત્સંગ અને સત્શાસ્ત્રો મળવા છતાં એ નિષ્ફળ જાય છે. શું નિષ્ફળ થવા યોગ્ય પરિસ્થિતિમાં સત્સંગમાં રહેવું થાય છે, સત્શાસ્ત્રનો અભ્યાસ કરવો થાય છે, પણ એનું કોઈ ફળ નથી આવતું, એ પરિસ્થિતિ થાય છે. એટલે યોગ્યતામાં આવીને, પાત્રતામાં આવીને, આત્માર્થિતામાં આવીને સત્સંગ અને સત્શાસ્ત્રનું સેવન કરવું, એમ લેવું છે. એમને એમ નહી. અને તો ડગલે ને પગલે વિચારવા જેવો વિષય છે. વિનય નો વિષય તો એવો છે, પણ આત્માર્થતા એક હોય, એક આત્મહિત નું લક્ષ્ય હોય તો હા, તો ગડબડ ન થાય. નહીતર ક્યાં અવિનય થાય એને પોતાને જ ખબર ન હોય, એવી રીતે પ્રવૃત્તિ થઈ જાય છે. હોવું જ જોઈએ. મુમુક્ષુને તો વિનય છે, મૂળ છે. અધ્યાત્મ વિદ્યા ગ્રહણ કરવાનો વિનય તો મૂળ છે. આમાં શું છે કે ભૂલ ક્યાં થાય છે એ ખબર નથી પડતી. એટલે કોઈ વિશેષ વિશેષજ્ઞ હોય, સત્પુરુષ હોય, એનું માર્ગદર્શન યોગ્ય થઈ પડે છે. નહીતર જીવ ક્યાં ભૂલ કરે છે એને પોતાને ખબર નથી આવતી. વિચારવું તો પોતા પોતે ક્યાંય પણ ભૂલથી પણ પોતાને આવરણ નથી કરતો ને, એ વાત વિચાર માંગે છે. પણ ઊંડો વિચાર માંગે, એટલે ભાવનાનો વિષય લીધો છે ને, કે જેને પરિપૂર્ણ નિર્દોષ થવાની ભાવના છે એવા જીવને ક્યાંય પણ હિતથી વિરુદ્ધ પરિણામની ચાલ ઊભી થાય કે તરત જ એની ભાવનાને ઠેસ પહોંચશે. ભાવનાને ઠેસ પહોંચશે એટલે તરત ખબર પડશે, અલાર્મ વાગશે અંદરમાં કે નહીં, આમ નહીં, આમ થવું જોઈએ, આમ નહીં થવું જોઈએ, આમ થવું. એને યથાર્થતા ને અયથાર્થતા નો વિવેક કે છે. યથાર્થતા આવ્યા વિના આગળ વિકાસ થાય આત્માનો, શુદ્ધિ નહીં બાબતમાં, શુદ્ધિકરણ નો વિકાસ થાય એ બનવો અસંભવિત છે. ભાવના તો બહુ મોટી વાત છે. વિનયાદિ એટલે શું છે, કે ગુણ ગ્રહણ કરવા છે. ગુણ ગ્રાહી, એકદમ ગુણ ગ્રાહી થાય છે એ વિનયની ભૂમિકામાં થઈ શકે છે, નહીતર ન થઈ શકે. મોટા ભાગના તો સત્સંગ પણ વિરુદ્ધ અભિપ્રાયથી કરતા હોય. ઠીક ભાઈ, હવે બોલે છે આપણે આમ પડીએ છીએ, બધી ખબર છે, હવે આપણે આપણે જે કરતા હોય તે કરીએ. કોઈ વિદ્વાન આવી ચડ્યા હોય, કોઈ જ્ઞાની નો સમાગમ થયો, કોઈ ગમે તેમ હોય, નિત્ય સ્વાધ્યાય કરો. ઠીક છે ભાઈ, હવે આપણે આપણે કરતા હોય કરો ને, આ તો ઠીક છે ભાઈ, કલાક આપણે આમાં જરાક ઠીક પસાર થઈ જાય છે, વાંધો નથી. વિરુદ્ધ અભિપ્રાય રાખે, વિનયાદિ સાધન સંપન્ન થઈ ગુણ ગ્રહણ કરવાની માનસિક ભૂમિકામાં આવી જવું જોઈએ, અભિપ્રાયમાં આવી જવું જોઈએ કે આ આત્માને દોષ ટાળવા છે અને આ આત્માને ગુણ પ્રગટ કરવા છે. તો એ જે ગુણ ગ્રહણ કરવા માટેની જે ગરજ છે, ગરજ હોય ત્યાં કેમ નમતો ભતતો જાય છે માણસ, એવી વાત છે. વિનમ્રતા એને આવ્યા વિના ત્રણસો ને 99 થયો.